તારીખ 7/12/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 408 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 516
અને 408મો પત્ર ચાલે છે. નીચેથી 5મી લીટી છે 352મો પાનો કે હાલ તો પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી. પોતાને અંદાજ આવી ગયો છે કે હજુ પણ કેટલોક વખત સુધી આ પ્રકારનું પ્રારબ્ધ ઉદય જોગ છે. ઉપર એમણે કહ્યું કે કેટલોક વખત સુધી હજુ પણ તે પ્રારબ્ધ ઉદય જોગ છે, એટલે ઉદય ચાલુ રહેશે એવું જ્ઞાન એમને થયું. જોકે જ્ઞાની પરદ્રવ્યના કરતા હરતા તો થતા જ નથી, પરદ્રવ્યનું કરતાપણું તો તૂટી ગયું છે, પણ વૈરાગ્ય હોવાને લીધે અને પરપદાર્થમાં રસ નહીં હોવાને લીધે પરપદાર્થને ત્યાગ કરવાનો વિકલ્પ એમને રહે, પણ પરિસ્થિતિ પ્રારબ્ધની એવી ન હોય તો એમ ન પણ બને, ત્યાગ ન પણ થાય અને નિરસપણે ઉદયને ભોગવે કે વેદન કરે. એટલે જ્યારે અંદાજ એમને આવી ગયો કે હમણાં આ પ્રારબ્ધ વ્યવસાયનું જે પ્રારબ્ધ છે એ મટે એવું દેખાતું નથી, તો પોતે એવી વિચાર કર્યો છે કે હાલ તો પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એક નિર્ણય કરી લીધો, પ્રારબ્ધ ભોગવી લેવો અને પ્રારબ્ધ ભોગવતા સમપરિણામ રાખવા, અને સમપરિણામ રાખવાનો પુરુષાર્થ પણ અંતર પુરુષાર્થ પણ સારી રીતે પૂરી શક્તિથી પૂરા ઉદ્યમથી એ પુરુષાર્થ કરવો. એવી પરિસ્થિતિમાં કેટલી મુશ્કેલી ઊભી થાય છે એનું વર્ણન હવે કરે છે કે જે મુશ્કેલી એમને હતી તથાપિ એટલે તો પણ તે ઉદયમાં બીજા કોઈને સુખ દુઃખ રાગ દ્વેષ લાભ અલાભના કારણ રૂપે બીજાને ભાસીએ છીએ. શું પરિસ્થિતિ ઊભી થઈ છે કે કોઈ બીજા એમને સુખનું કારણ માને છે, કોઈ દુઃખનું કારણ માને છે, આ અમને સુખી કરે છે એમ પણ માને છે, તો કોઈ એમ પણ માનનારા છે કે આ અમને દુઃખી કરે છે, કોઈ લાભનું કારણ માને છે કે અમને લાભ ના કરનારા છે, તો કોઈ એમ માને છે કે આ નુકસાન અમને કરે છે, કોઈને રાગ થાય છે તો કોઈને દ્વેષ થાય છે. આવી રીતે બીજાને લાગીએ છીએ, ભાસીએ છીએ એટલે બીજાને લાગે છે. તે ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈને ખેદ થાય છે, અને એમ ભાસવું કે એ લાગવું એ એમની ભ્રાંતિ છે. અમે કોઈને લાભ કરતા નથી, કોઈને નુકસાન કરતા નથી, અમે કોઈને સુખી કરતા નથી ને દુઃખી કરતા નથી. અમારી પ્રવૃત્તિ કોઈને લાભ નુકસાન સુખ દુઃખ કરવાની નથી, છતાં કોઈને એવું લાગે કે રાગદ્વેષ કરે એ કારણે તો એ તો એની ભ્રાંતિ છે. અમે તો અમારા આત્મભાવમાં વિશેષપણે રહીએ છીએ અને ઉદયભાવમાં સમપરિણામે ચાલીએ છીએ, છતાં કોઈ કલ્પના કરે તો એની ભ્રાંતિ છે, અને એ ભ્રાંતિથી અમને ખેદ થાય છે કે અરે રે આ જીવ પોતાના આત્માનું અહિત કરી રહ્યો છે અને જે કર્મબંધ કરે છે એ ઘણો માઠો કર્મબંધ કરે છે, એટલે પોતાને ખેદ થાય છે, એ કરુણા પ્રધાનતાથી ખેદ થાય છે. હા, પણ એ પોતે ક્યાં માને છે કે હું આને સુખી કરું છું? એ તો જે રસ્તે ચાલે છે એ રસ્તે આ રસ્તો છે, એમ આંગળી ચીંધે છે, એમને આંગળી ચીંધ્યાનું પૂન છે, એ સિવાય બીજું તો કઈ છે નહીં. એ કાંઈ એવું માનતા નથી કે મને આમ સુખી થાય છે તો મારા કારણે સુખી થાય છે, હું એને સુખી કરું છું, એવું તો માનતા નથી. મુમુક્ષુની વિચિત્રતા એ કે ખરેખર કારણકારી પણ અમારામાં તો છે નહીં, શુક્રમાં અમને કારણકારી પણ લગાડે છે. કારણ એટલે નિમિત્ત છે, બીજું શું છે એને એમ લાગે છે. ખાસ કરીને શું છે કે એ પ્રકારના રાગદ્વેષની અહીંયા વાત નથી, અહીંયા તો સંસારી જીવને રાગદ્વેષ થાય છે એ વાત ચાલે છે, શું પેલી વાત નથી. એ જુદો ખેત છે, આ પણ ખેત જુદો છે. આ ખેત તો બીજાને જે રાગદ્વેષ થાય છે એ સંબંધીનો છે, અને ઓલું પોતે જે ખેત કરે છે એ તો શું છે કે જો અમે ત્યાગ કરી દઈએ, ધંધો છોડી દઈએ, વ્યવસાય છોડી દઈએ તો, અને ત્યાગી થઈ જઈએ, કદાચ ઘર પણ છોડી દઈએ, તો એ પ્રકારનો ત્યાગ કરવાની અમારી શક્તિ છે, અમને એમાં કોઈ પરિણામ અમારા બગડે એવું નથી, પણ બીજાના પરિણામ ઘણા બગડે એવું છે, અને એની અનુકંપા આવે છે, એટલે ત્યાં એ પ્રકારની અનુકંપા છે. અહીંયા વગર કારણે રાગી દ્વેષી રાગદ્વેષ કરે છે અને સુખ દુઃખનો લાભ લાભનું કારણ માને છે, શું તો એને જે આ કર્મ બંધ થાય છે, નુકસાન થાય છે, એનો ખેદ છે. હા, ભાગીદારોની મુખ્ય વાત છે, અને ગ્રહ ત્યાગમાં તો ઘરવાળાની પણ વાત છે, માતા પિતા પત્ની વગેરેની પણ વાત છે, બે રીતે બને. હા, બે નો વિચાર છે એમાં, પરાનુકંપામાં એ બે નો વિચાર છે. અને અહીંયા કોઈ પણ જીવને રાગદ્વેષ થાય છે તો એની પણ અનુકંપા આવે છે, એનું કારણ નીચે લખ્યું છે કે જે સંસારને વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે, શું આ સંસારમાં અમે તો સાક્ષીભાવમાં આવી ગયા છીએ, લોકો અમને કરતા માને છે. જે સંસારને વિશે સાક્ષી કરતા, સાક્ષી એટલે જ્ઞાતા દ્રષ્ટા, એને લોકો કરતા માને છે કે તમે અમને લાભ કર્યો, તમે અમને નુકસાન કર્યું, હ ભાગીદારો છે, કમાઈ જાય તો લાભનું કારણ માને, જો કેવા હોશિયારીથી ધંધો કરે છે, આપણને આટલા પૈસા કમાઈ ગયા, શું એવી રીતે પરિવારની અંદર પણ ખબર પડે કે ભાઈ આપણે સારું ગયું કામ છે તેમ છે, લોકો વાત એ વાત ન કરે તો લોકો વાત કરે કે ભાઈ મુંબઈમાં આ લોકોને બહુ સારી પેઢી ચાલે, લાભનું કારણ માને, ધંધો કરવા તો એ બેઠા છે એટલે એને જ એને જ કારણ માનવાના છે. આ સંસારને વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે એવા એ સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કરતા તરીકે ભાષ્યમાન થવું તે બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. સાક્ષી તરીકે રહેવામાં પુરુષાર્થ છે, અને ઓલાને કે અમે સાક્ષી છીએ અમે કરતા નથી, હું માનવા તૈયાર થાય નહીં, એ રીતે બે બાજુ ધાર વાગે એના જેવી વાત છે. સાક્ષી તરીકે રહેવામાં પુરુષાર્થ ઘણો ઘણો કરોડો પુરુષાર્થ, ભીષ્મ પુરુષાર્થ કરેલો છે એમણે, સાધારણ પુરુષાર્થ નથી કર્યો. અને બીજા કરતા તરીકે, બીજા એને કરતા તરીકે ભાષ્યમાન થવામાં પણ કેવી રીતે બેલેન્સ રાખવું, બને ત્યાં સુધી કોઈને રાગદ્વેષ ન થાય, બને ત્યાં સુધી કોઈના પરિણામ ન બગડે, એ બહુ જેમ કોઈ કાંટાળા માર્ગની અંદર ઝાંખરા કાંટા ઘણા ઉગી ગયા હોય ને હાલતા કપડું ભરાઈ જાય, એ હંકોરી હંકોરીને ચાલવું પડે, કપડું ભરાય નહીં ફાટે નહીં, એમ બહુ જ સાવધાનીથી ચાલવું પડે છે. બે ધારી તલવાર ઉપર ચાલવું જે બહુ અઘરું છે, એવું થોડું અઘરું પડે છે. અને ઘણો પ્રસંગ, ઉદયનો પ્રસંગ એ રીતે ઘણો આકરો છે. સરળ ઉદય નથી અમારો એમ લખે છે. એમ છતાં પણ કોઈને ખેદ દુઃખ અલાભનું કારણ ત્રણ લીધા, ઓલા ત્રણનો લીધા, લાભ સુખ અને રાગનો લીધા. એમ છતાં પણ કોઈને ખેદ દુઃખ અલાભનું કારણ તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે. એટલે પ્રતિકૂળતાનું કારણ ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. કેમ કે બીજા તો એને જે સુખનું કારણ કરીને રાગ કરે છે કે લાભનું કારણ સમજે છે એમાં તો એને જોડવાના નથી બહુ. ઠીક છે, એ ખુશી થાય તો એ જાણે, આપણે ક્યાં લેવા દેવા છે, મનમાં સમજી લઈએ. એ રાજી થાય તો ભલે ને, એમ માની રાજી થાય, આપણે હું એની યાર કામ. પણ જેને દુઃખ થાય એ તો એને જોડે ભેળવે, તમે આમ કર્યું, અમે તમે આમ આમ કર્યું તો તમારી આ ભૂલ છે, તમારે આમ ન કરવું છે. એને તો જવાબ દેવો પડે, ભૂલાને તો જવાબ ન દઈએ તો હાલે કે ભાઈ તમે આમ થામ થામ કરવા માન આપો છો, શું કરવા, તમને લાભનું કારણ ગણાવ, અમે કાંઈ એવું કર્યું નથી. તો એ સમજે કે આ તો નમ્રતા છે એમને, એમાં કોઈ વિશેષ વિકટપણું નથી. પણ બીજાને દુઃખ થાય, ખેદ થાય, લાભનું કારણ માને, નુકસાનનું કારણ માને, અને એમાં તો એને જોડે, ત્યારે તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી, એમાં એને વિકટપણું છે, એમનો અર્થ છે. અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે હાલમાં. શું કે એવા જ પ્રસંગો બને છે કે લોકો એને નુકસાનનું ને લાભનું કારણ માને, ખેદ દ્વેષનું કારણ સમજે. શું એવું અમને ઉદય વિચિત્ર પ્રકારનો વર્તે છે, એમાં પણ ઉદાસીન પણ ઠીક, છતાં શું કરીએ, એના પરિણામ, સમના પરિણામ તો સ્વતંત્ર છે, એના પરિણામ નહીં કરતા હરતા થઈ શકાય એવું નથી. જ્યારે પરદ્રવના પરિણામ ના કરતા હરતા થવું અશક્ય છે તો ઉપેક્ષાને ઉદાસીન પણ રાખવું એ જ હિતાવ છે, એ જ હિતનું કારણ છે. એટલે એમાં પણ ઉદાસીન પણ એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે, અને એ જ જ્ઞાનીનો, ત્રણેકાળના જ્ઞાનીનો ધર્મ છે. અમે પણ આવા પ્રસંગોની અંદર ઉદાસીનપણે વર્તીએ છીએ. ધર્મ શબ્દ આચરણને બદલે છે, એટલે અમે પણ એવું ઉદાસીન આચરણ રાખીએ છીએ. એમાં એવું છે કે જે ખરેખર કૃપાળુ દેવને સમજે છે એ તો સમાધાન રાખે અને જલ્દી જજમેન્ટ ન લે કે ભાઈ એ મોટા પુરુષ છે, જે કઈ કરતા હશે સમજીને કરતા હશે. તો એમાં શું છે કે એમાં અંબાલાલભાઈ અને સુભાષભાઈને એ જે વારંવાર લખવાનું કારણ હતું એમાં એમને શાસનની પ્રભાવનાનો રાગ વધારે હતો. શું અને એમાં એ ત્યાગ નહોતા ઈચ્છતા, શાસનની પ્રભાવનાની પ્રવૃત્તિ વિશેષ કરીને કરે એમ ઈચ્છતા હતા, કે જે નહોતા કરતા વિશેષ કરીને, એવોઇડ કરતા હતા લોકોને. એવું કાર્ય નથી કરી શકતા, અહીંયા એ વાત નથી. હા, પરાનુકંપ ત્યાં તો શું છે કે જે અમારે પ્રવૃત્તિ કરવી પડે છે શું, અને એનો અમને જે ખેદ છે એ ખેદની અંદર પરાનુકંપ છે. જો અમે આ પ્રવૃત્તિ છોડી દઈએ તો બીજાને, અને અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય, નિર્દય થઈને અમે ત્યાગ કર્યો એવું લાગે લોકોને. એમને બરાબર યોગ્ય નથી લાગતું, અને ઉદયજી ચાલે એવું લાગે છે, અને અહીંયા હજી એટલી વિતરાગતા નથી. આ બધું બધા પડખાનો રીકન્સાઇલ જેને કહીએ, મેળ કરતા હોય છે જ્ઞાની, બહુ સૂક્ષ્મ ગણતરી હોય છે એની અંદર એમને. હા, એમ કે આપ ઘણા સમર્થ પુરુષ છો અને શાસન પ્રભાવના આપનાથી ઘણી થઈ શકે એવી છે, એટલે છેલ્લા વર્ષોમાં એમણે વારંવાર અનુરોધ કરેલો ત્યારે એમણે લખ્યું કે મારી ઈચ્છા એવી છે કે સર્વસંગ પરિત્યાગ કર્યા પછી શાસન પ્રભાવના કરવી, અને એ પણ એવો વિકલ્પ આવે તો, અને એ પ્રકારના સંજોગો ઊભા થાય તો, નહીતર એ પહેલા ન કરવી, એ પ્રવૃત્તિમાં ન પડવું, એમ મારો પોતાનો અભિપ્રાય છે. એ રીતે એમણે પોતાના માટે નિર્ણય લીધેલો. અને બહુભાગ જ્ઞાની જો ત્યાગી અવસ્થામાં હોય તો શાસન પ્રભાવના કરે, પણ ગ્રસ્ત અવસ્થામાં જો શાસન પ્રભાવનાની પ્રવૃત્તિ કરે તો ઘણા માણસોને શંકાનું, અંદેશાનું કારણ બને છે, અને એ એમને પણ એમ લાગેલું કે મારા ઉપર પણ લોકોને શંકા ઘણી જશે. એટલે જે કોઈ સુપાત્ર જેવો નજીક આવ્યા એટલા પૂરતું એમણે મેન્ટેન કરી એ વાતને. હા, પણ જાહેર રીતે પ્રવચનો આપવા અને શાસન પ્રભાવનાની પ્રવૃત્તિ કરવી એવું ન કર્યું. છેલ્લે છેલ્લે એક સુબોધક પુસ્તકાલય ખોલ્યું ખંભાતમાં, અને પરમશ્રુત પ્રભાવક મંડળ ચાલુ કર્યું કે જેની અંદર શાસ્ત્ર પ્રકાશનનું કાર્ય થાય. તો એની અંદર શું છે કે લોકોની વચ્ચે બહુ આવવું ન પડે, અને એ પ્રકારનો યોગ જોયો એમણે કે આની અંદર જે કંઈ આર્થિક વ્યય થશે એ મુમુક્ષુ ઉપાડી લેશે, તો એ પ્રવૃત્તિ એમણે ચાલુ કરેલી. પણ બીજી રીતે જાહેર પ્રવક્તા તરીકે એ સ્ટેજ ઉપર ન આવ્યા, મંચ ઉપર ન આવ્યા, સમાજના મંચ ઉપર જે ધાર્મિક નેતા તરીકે ને લીડિંગ પાર્ટ લેવો જોઈએ એ એમણે ન લીધો, અને એ લેવાની એમની ઈચ્છા નહોતી, એ આ કારણથી નહોતી. એ સર્વસંગ પરિત્યાગ કરીને ઉપદેશ આપવો, ત્યાં સુધી ઉપદેશ ના આપવો, ઉપદેશક તરીકે રહેવાનો હતા માત્ર. માર્ગ બતાવવો એ બીજી વાત છે, માર્ગની આંગળી ચીંધવી બીજી વાત છે, અને ઉપદેશક તરીકે કહેવું તમે આમ કરો ને આમ ન કરો એવું બને ત્યાં સુધી જ્ઞાની નથી કરતા. આ પરિસ્થિતિમાં માર્ગ બતાવી દે કે ભાઈ મને આમ લાગે છે, પછી તમને યોગ લાગે એમ કરો, નિર્ણય તમે કરો, તમારી રીતે કરો, એવી રીતે લેવું પડે. ઈશ્વર ઈચ્છાથી જો જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્રે માનીએ છીએ. 398 નંબરનો પત્ર છે. તથાપિ જેવી અમારી અનુકંપા સંયુક્ત ઈચ્છા છે તેવી પરમાર્થ વિચારણા અને માર્ગ પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય તેવો કોઈ પ્રકારે ઓછો યોગ થયો છે એમ પણ અત્રે માનીએ છીએ. બરાબર છે વાત. અત્યારની પરિસ્થિતિમાં અમારો યોગ ઓછો છે, પણ કોઈ એક પાત્ર જીવોનું જો કલ્યાણ થવાનું હશે તો અત્યારે કોઈ બીજો પુરુષ દેખાતો નથી, એ તો અમારાથી જ થશે, એટલે એ ગમે ત્યાંથી આવી જશે આમ અમારી સમીપમાં. ગંગા યમુના આદિ પ્રદેશને વિશે, એટલે યુપી અથવા ગુજરાત દેશને વિશે જો આ દેહ ઉત્પન્ન થયો હોત સૌરાષ્ટ્રને બદલે, કેમ કે દિગંબરો ગુજરાતમાં હતા, સૌરાષ્ટ્રમાં નહોતા. ઉત્તર ગુજરાતમાં દિગંબરો ઠીક ઠીક છે, આ બાજુ સુરત ને અંકલેશ્વર એ બાજુ પણ છે. જો અથવા ગુજરાત દેશને વિશે જો આ દેહ ઉત્પન્ન થયો હોત, એટલે ત્યાં જન્મ થયો હોત, ત્યાં વર્ધમાન પણ પામ્યો હોત, એટલે ત્યાં આગળ આયુષ થયો હોત, તો તે એક બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. તો ધર્મ પ્રભાવનાનું એ બળવાન કારણ હતું, કેમ કે ત્યાં લોકો આને તો સતામ્બર સ્થાનકવાસી દેરાવાસીનું જોર, એટલે વિરોધ ચાલુ થયો. જેવું થોડું છણભણ ચાલુ થયું, લોકો એમના પ્રત્યે આવવા માંડ્યા, એટલે વિરોધ ચાલુ થઈ ગયો એમનો. બીજું, પ્રારબ્ધમાં ગ્રહવાસ બાકી ન હોત. પ્રારબ્ધમાં ગ્રહવાસ હતો, અને બ્રહ્મચર્ય વનવાસ હોત એટલે ત્યાગી અવસ્થામાં હોત, ભલે ગુણસ્થાન તો હતું એનો કઈ વાંધો નહીં, પણ ત્યાગીની અવસ્થા હોત, પોતે બળવાન કારણ હતું પ્રભાવનાનું એમ જાણીએ છીએ. કદાપી ગ્રહવાસ બાકી છે તેમ હોત અને ઉપાધિયોગ પ્રારબ્ધ ન હોત, વેપાર કરવાનો એટલે કે પૂર્વજોની સંપત્તિ હોત તો અમે નિવૃત્તિ મારે, તમારે કઈ પૈસા કમાવાની જે ઉલી નહોતી કે ભાઈ વધુ વધુ સંપત્તિ વધારવી, એ પરિસ્થિતિ નહોતી, આર્થિક સ્થિતિ નબળી હતી. તો તે ત્રીજું પરમાર્થ બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. પ્રથમ કયા તેવા બે કારણો તો થઈ ચૂક્યા છે, એટલે સૌરાષ્ટ્રમાં જન્મ થઈ ચૂક્યો છે અને ગ્રહસ્થિપણું પણ થઈ ચૂક્યું છે, એટલે હવે તેનું નિવારણ નથી. ત્રીજું જે ઉપાધિજોગ રૂપ જે પ્રારબ્ધ તે શીઘ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય એટલે ભોગવી લેવાય, અને તે નિષ્કામ કરુણાના હેતુથી તો તેમ થવું હજુ બાકી છે, હજી એ બાકી કારણ છે. તથાપિ તે પણ હજુ વિચાર યોગ્ય સ્થિતિમાં છે, નિર્ણય નથી લીધો, એટલે કે તે પ્રારબ્ધનો સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઈચ્છાની સ્થિતિ છે. સહેજે સહેજે કોઈ કરતા આવતા થઈને કે તોડફોડ કરીને કરવા માંગતા નથી, સહેજે સહેજે નિવૃત્ત થઈ જાય એમ જ ઈચ્છાની સ્થિતિ છે. અથવા તો વિશેષ ઉદયમાં આવી જઈ, કાં તો જોરથી ઉદયમાં આવી જઈને થોડા કાળમાં તે પ્રકારનો ઉદય પરિસમાપ્ત થઈ જાય, એક સાથે ઉદીર્ણ થઈને સામે આવી જાય, અને તો તે નિષ્કામ કરવાની સ્થિતિ છે. અને એ બે પ્રકારમાં તો હાલ ઉદાસીન પણ એટલે સામાન્યપણે રહેવું છે, એટલે આત્મસંભાવ એમ આત્મસંભાવના છે, અને એ સંબંધી મોટો વિચાર વારંવાર રહ્યા કરે છે, અને એ સંબંધી ઘણો વિચાર આવે છે. એમ પોતે પોતાનું મંથન તો ઘણી જગ્યાએ રજૂ કર્યું છે. થઈ શકતો નહીં હોવાથી જે જીવો સંસાર સંબંધે સ્ત્રી આદિ રૂપે પ્રાપ્ત થયા છે તે જીવોની ઈચ્છા પણ દુભાવવાની ઈચ્છા થતી નથી, આ પર અનુકંપામાં જાય છે. અર્થાત તે પણ અનુકંપાથી અને મા બાપ આદિના ઉપકાર આદિ કારણોથી એમને પણ દુભાવવાની ઈચ્છા થતી નથી. ઉપાધિ યોગને બળવાન રીતે વેદીએ છીએ, એટલે આ વ્યવસાય વગેરે કરીએ છીએ, અને જેની જેની જે કામના છે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતા પણ જીવ ઉદાસીન રહે છે, એટલે ત્યાગ કરતા નથી. એમાં કોઈ પણ પ્રકારનું અમારું સકામપણું નથી, અમે એ સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે. તથાપિ પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવાનું ઉદય વર્તે છે. પ્રારબ્ધ બંધન તો છે, વેપારનું બંધન છે, ઘરનું બંધન છે, એ પણ બીજા મુમુક્ષુની પરમાર્થ વૃત્તિ ઉત્પન્ન કરવાને વિશે રોજરૂપ જાણીએ છીએ. બીજાને લાભ નથી મળતો, એ કારણે બીજાને અવરોધ થાય છે, મુમુક્ષુને તો અવરોધ થાય છે, એટલે એમને વિચાર્યા કરે છે. મોટો વિચાર રહે છે એનું કારણ કે એક બાજુ પ્રારબ્ધનું બંધન છે, બીજી બાજુ મુમુક્ષુને અવરોધનું કારણ છે. જો પોતે નિવૃત્ત હોત તો ઘણા મુમુક્ષુઓને ઘણા ઉપકારનું કારણ થાત, એ વાત પોતે જાણતા હતા, સારી રીતે જાણતા હતા, એટલે એ રીતે એમણે મંથનમાં ને મંથનમાં ઘણા વર્ષો કાઢ્યા. ત્યાં પરેશાનુચારી કે પરાનુકંપા કાંઈ ન રહીએ પછી, કેમ કે એ પરિણામ વિતરાગતાના પણ એ બધા પ્રકારની ઈચ્છાના કંટ્રોલ બહાર ગયા, એટલે અમુક એક્સ્ટ્રીમ પોઈન્ટ જ્યારે થાય ત્યારે એ વ્યવહારનો વિવેક ખતમ થઈ જાય છે. પ્રવચન સારમાં એમ આવ્યું કે મુનિરાજ જ્યારે દીક્ષા લીએ ત્યારે એને મા બાપ પાસે જાય, એની સ્ત્રી પાસે જાય, એના ભાઈ બહેન પાસે જાય, એના પુત્રાદી પાસે જાય, અને બધાની અનુજ્ઞા અને રજા માગે કે તમે મને બધા રજા આપો, હવે મારે મારા આત્માનું કલ્યાણ કરવા માટે ચાલ્યા જવું છે તમે બધાને છોડીને. સામાન્ય વ્યવહાર એવો છે અને એ વિવેકપૂર્ણ વ્યવહાર છે, પણ પરિસ્થિતિ એવી હોય કે રજા ન પણ આપે અને અહીંયા વિતરાગતા વધી હોય, એટલે ગુરુદેવ જ્યારે પ્રવચન કરતા ત્યારે એમ કહેતા કે સામાન્યપણે આ એક વ્યવહારની વિવેકથી વાત કરી છે, પણ એવું નથી કે એને મા બાપ કે સ્ત્રી આદિ રજા ન આપે એટલે દીક્ષા ન લઈએ, એની વિતરાગતા વધે એટલે ઉલાળીઓ કરીને નીકળી જાય. અને પાછા પોતે જ કહેતા કે ચક્રવર્તી દીક્ષા લીએ ત્યારે એની સ્ત્રીઓ વાળ ખેંચવા માંડે, એટલી રડે, એટલો કલ્પાંત કરે કે વાળ ખેંચે ખેંચીને રડે. કાઠિયાવાડી ભાષામાં બોલતા જંટિયા ખેંચે, વાળને જંટિયા કહે છે ને, જંટિયા ખેંચીને રડે એટલે અત્યંત રડે એમ. એટલે રડવામાં પણ એમ કે એક્સ્ટ્રીમ પોઈન્ટ થી રડે, એટલે તેની દયા જ આવી જાય કોઈને આટલું બધું રડે તો. પણ એ મુનિના પરિણામ જ કામ ન કરે શું થાય? એ માફી માગી લે, માફ કરજો, મારા પરિણામ કામ કરતા નથી, હવે હું રહી શકું એમ નથી, મારો રાગ હતો ત્યાં સુધી રહ્યો. ચારિત્ર મોહ નો દર્શન મોહ ખલાસ થયા પછી બીજો રાગ તો નથી, પણ મારો ચારિત્ર મોહ નો રાગ હતો ત્યાં સુધી હું તમારી વચ્ચે રહ્યો, પણ હવે એ રાગ મારો રહ્યો નથી, કરું શું? હવે હું રહી શકું એ પરિસ્થિતિ નથી, નીકળી જાય છે. તમારી સાથે બેસીએ ઉઠીએ છીએ, પણ જેવો અમારો રાગ તૂટ્યો ગયો, સાધના ચાલુ છે, વાત ખલાસ થઈ જશે. તમારે એમાં સમજવાનું કે મરી ગયા છે, વાત પૂરી થઈ ગઈ. રાગ છે ત્યાં સુધી પ્રવૃત્તિ છે, રાગ ગયો કે પ્રવૃત્તિ ગઈ, સીધી વાત છે. એવા વિકટપણામાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. અહીં ધર્મ શબ્દ આચરણને બદલે છે. એકવાર એક તણખલાના, એટલે આજે આ નીતિ છે બધા જ્ઞાનીઓની છે એમ કહેવું છે, એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. બાહ્ય પ્રવૃત્તિ રૂપ જે આચરણ છે એનો કોઈ નિયમ નથી જ્ઞાની જ્ઞાની વચ્ચે, પણ અંતર પરિણામમાં આ જ પોલિસી હોય. બાહ્ય પ્રવૃત્તિમાં કોઈ જ્ઞાની પૂજા ભક્તિ વિશેષ કરે તો કોઈ જ્ઞાની પૂજા ભક્તિનો વિકલ્પ ઓછો કરે અને શાસ્ત્ર સ્વાધ્યાય વધારે કરે. કોઈ રાજપાટ કરે તો લડાઈ પણ લડે, અને કોઈ એવા હોય કે એના ઉપર ઉપસર કરે તો શાંતિથી સહન કરી લે, અને કોઈ પ્રતિકાર પણ કરે. એ રીતે ઉદય ભાવોનો કોઈ મેળ કોઈ જ્ઞાની જ્ઞાની વચ્ચે નથી, પણ અંતર આચરણની પોલિસી આ પ્રકારની છે એમ કહેવું છે. પોલિસી સમાન છે, પોલિસી સમાન છે, નીતિ. હા, એ તો એના ઊંડાણમાં જવું પડે કે એમના પરિણામ કઈ રીતે વર્તે છે. જેમ કે કૃપાળુદેવ ત્યાગ નહોતા કરતા, અને કોઈ જ્ઞાની ત્યાગ કરી દે. ગુરુદેવને ખ્યાલ આવ્યો કે ભાઈ આ સ્થાનકવાસીનું જે સાધુપણું છે એ ખરેખર તો સાધુ દશા છે એને, અને પોતે મુમુક્ષુ દશામાં હતા એટલે અંતર ખોજ માગ્યા. અંતર ખોજમાં જતા જતા સમયસર હાથમાં આવતા જ્ઞાન થયું, સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે મુનિદશા નથી ને મુનિદશામાં સમય કાઢવો નથી. મુનિદશા માને એ રીતે સમય કાઢવો નથી તો 13 વર્ષ નીકળી ગયા મંથનમાં. મંથનમાં 91માં જે પરિવર્તન કર્યું, 78 સાલમાં સમયસર હાથમાં આવ્યું, 13 વર્ષ નીકળી ગયા. કેમ કે બહારના પરિસ્થિતિ એટલી બધી હતી કે સ્થાનકવાસીના બહુ જ પ્રસિદ્ધ અને પ્રખર સાધુ તરીકે એમની માન્યતા હતી, લોકોનો અનુરાગ ખૂબ હતો, સમાજનો અનુરાગ ખૂબ હતો, અને જો પોતે એક્શન લે તો મોટો ખળભળાટ થાય, બધા ના પાડતા હતા. તો આખા સમાજની અગેન્સ્ટમાં જઈને છેવટે પરિવર્તન કર્યું, જે થવું હોય તે થાય, એકવાર રોટલા ન મળે તો કાંઈ નહીં, ખૂન થવાની પરિસ્થિતિ ઊભી થઈ, બહુ ખળભળાટ થયો. એ લોકોનો અંદાજ સાચો હતો, ના પાડતા હતા કે આ રવા દીવા, આ પગલું નહીં ભરતા, બહુ મોટો ખળભળાટ થશે, એ વાત સાચી હતી. અને ખળભળાટ ખૂબ થયેલો આખા સમાજમાં, પણ બહુ ગીરીવાળા હતા એટલે સરવાળે પોતે પરિવર્તન કરી લીધું. હવે પરિવર્તન કર્યા પછી જ્યારે એમણે જાહેર કર્યું કે હું તો એક ગ્રસ્ત શ્રાવક છું, મુનિ નથી, છતાં એમણે ગ્રસ્ત નો હોય ભાવ સરખા ન હોય પણ અંતરાચરણની પોલિસી એક હોય, કેમ કે અભિપ્રાય સાથે સંબંધ રાખે છે. એ તો આનો અભ્યાસ કરવો પડે, એ તો અને એમનો સાથે પરિચય સાધવો પડે કે એમનો અભિપ્રાય શું, એમનું પરિણમન શું. તો કૃપાળુદેવે તો આટલો ખુલાસો કર્યો લખીને તો હજી કંઈક સમજાય છે, એમને આપણે સમજી શકીએ છીએ, નહીં તો સમજી જ ન શકાય. અને એમનો અવર્ણવાદ બોલનારા એમના બાહ્યાચરણથી જ અવર્ણવાદ બોલતા હતા, બીજે શું હતો. જે લોકો વિરોધ કરતા હતા એ તો એમના બાહ્યાચરણથી જ વિરોધ કરતા હતા. વાતો વિતરાકતા નહીં કરે છે, મોટી મોટી દુકાને જઈને બેસે છે, વેપાર કરે છે, ઘરે બૈરા છોકરા છે, બધી અમે તો ત્યાગી થઈને બેઠા છીએ, લોકો એની પાસે કેમ જાય છે, અમને છોડી છોડીને કેમ જાય છે, અમારા કરતા ઊંચા કેમ માને છે. પછી તો શું છે, ચાર આરોપ બીજા લગાડે, પછી તો લોકોને બેખાવામાં તો આ તો એક પછી મલિન રાજનીતિ હોય છે, એ તો રાતે ખાય છે. રાતે ખાય તેમાં કઈ દોષ નતો, પણ નહોતા ખાતા એ તો તેવી ચોવિયાર કરતા હતા, એક જગ્યાએથી નીકળે છે કે ચોવિયાર કરતા હતા. પણ લોકો તો કંઈક બધા ઘરે જોવા આવતા નથી, શું કરે, ક્યારે જમવા જાય છે, એટલે કે તે તો રાત્રે જમે છે. પછી પોતાને 25માં તીર્થંકર કેવડાવે છે, શું બધી વાતો કરવા મૂકી દીધી, એટલે એમાં વિરોધ થઈ શકે. એમ ગુરુદેવનો વિરોધ કરવામાં એવી રીતે ચાલ્યું કે બીજું એ તો ચાંદીની થાળીમાં ખાય છે, ના કેમ પાડતા નથી, કે ભાઈ મારે સાદી થાળી જોઈએ, હું તો ત્યાગી છું, હું કઈ રાજા મહારાજા ગ્રસ્ત નથી. તો ના પાડી દે એમના ભક્તોને કે તમારે ચાંદીની થાળી નહીં વાપરવાની, મને તો સાદી થાળી આપો. ચાંદીની થાળી ખાતા વાપરતા હતા ચાંદીની થાળી, તો અફવા શું ચાલતી હતી કે કાંજી સ્વામી તો સોનાની થાળીમાં ખાય છે. વાત ઉડાડવામાં તો કઈ વાંધો ન આવે. પછી યાત્રામાં પેલા પગપાળા જતા હતા, પછી વાહન વાપરવાનું શરૂ કર્યું 2013 સાલથી. તો મુંબઈથી મોટર આવી, પેલી પ્લિમાઉથ આવી લાંબી, લક્ઝરીસ ગાડી દેખાય, તો જુઓ કેવો વૈભવ છે એમનો. શરીર સુંદર હતું, તેજસ્વી હતું. તો કે બદામનું તેલ લગાવે છે માથે, પછી કે બદામનો શીરો ખાય છે, પિસ્તાના પાપડ ખાય છે, એટલે શરીર બહુ સારું રહે છે એમનું. આટલું શરીર સારું રહેવાનું આ બધું કારણ છે. લોકો તો કોઈ જોવા આવતા નથી, ત્યાગી હતા તો એટલે સુંદર વાત થોપતા હતા લોકો. તો ગ્રસ્તીને તો કેટલું બધું થાય એ ખબર જ ન પડે, તો કેટલા આરોપ આવે એના ઉપર. એટલે આ કાળમાં ઋષભદેવ ભગવાનનો વિરોધ થયેલો છે. તો કોઈ પણ જ્ઞાનીનો વિરોધ થાય તો એ વાત આ કાળ માટે સામાન્ય ગણવા જેવી છે. કેમ કે ચોથો આ ઊંડાવ સ્વરૂપેની કાળ છે, અને પહેલા તીર્થંકરનો સતયુગનો પ્રારંભ હતો, એટલે સારામાં સારો કાળ હતો. હજી તો લોકો એટલા બધા વિપરીત મનોવૃત્તિવાળા નહોતા થયા ત્યારે પણ ઋષભદેવ ભગવાનનો વિરોધ થયો. તો પછી બાકીનાનો બધાનો થાય એમાં કોઈ મોટી વાત નથી, એ પ્રારંભ અનુસાર થાય, એનો કોઈ હરખશોક કે એનો કોઈ રાગવેશ કરવા યોગ્ય નથી. એવું બને અનએક્સપેક્ટેડ નથી, એક્સપેક્ટેડ ગણીને ચાલવું જોઈએ, અને પરિણામને સંતુલનને સંભાવમાં રાખવા જોઈએ. બસ લખે છે, અમને અત્યંત અત્યંત, બે શબ્દ બે વખત લખ્યું છે, અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. આમ તો ખબર જ ન પડે કે એટલું બધું શું હશે, એમનું ફિઝિક બારમાં સંયોગો શું હતા એ ખબર પડે એવું નથી, પણ અહીંયા લખ્યું છે કે અમને અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે, અને બે ધારી તરવાર ઉપર ચાલીએ છીએ. એટલે એવા પ્રસંગો હશે ઉદયમાં પાછા બીજા કે જે આપણને ખબર નથી. લખાણમાં આવે એટલું મંચાય, પણ જે ફિઝિકલ પોઝિશન ઊભી થઈ હોય એ કેમ ખબર પડે અત્યારે, એ તો કાંઈ ખબર પડે નહીં, ઇતિહાસ તો મળે નહીં કાંઈ. પણ ક્યાંક ક્યાંક કોક શબ્દો ઉપરથી ખ્યાલ આવે કે ગડબડ તો થઈ હશે ઘણી, અને એ રીતે પોતે ઘણો સામનો કર્યો હશે એવું લાગે છે. પછી બહુ સરસ સિદ્ધાંત લખ્યો છે કે એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય. શું? એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. આ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત છે કે આ આત્મા એક તણખલાના બે ભાગ કરી શકે એવું નથી, એ શક્તિ આત્માની નથી. અને એ વિકલ્પમાં પણ ઉપશમ શાંત થાય, ઉપશમ થાય એટલે નિરસ થઈ જાય, કાંઈ કરતા જેમ થવું એમ થશે, જે ઈશ્વર ઈચ્છા થશે એટલે જેમ બનવાનું હશે તે કુદરતના ક્રમમાં બનશે. એ પોતે એ રીતે સમાધાન કર્યું છે. અને જ્ઞાનીની દશા કેવી હોય અંતરભાઈ એનો પણ બહુ સારો એવો ચિતાર પોતાના દ્રષ્ટાંતથી આપ્યો છે. કરે તો સારું, પુરુષાર્થ કરે તો સારું, શું પણ કોઈ વાર એમાં ભૂલ શું કરે છે કે પોતાપણું રાખીને સમાધાન કરે છે તો ભૂલ થાય છે. એવો એક પ્રસંગ બન્યો હતો કે આપણા ભગવાન દાસજી સાગરવાળા શેઠ છે, એમનું એક ગોડાઉન સળગી ગયું અને આગ લાગીને નુકસાન થયેલું. ને એમને એમ કહ્યું જે ક્રમબદ્ધમાં થવાનું હતું તે થયું એમ કરીને સમાધાન રાખેલું. પછી સોનગઢ આવ્યા ત્યારે રાત્રિ ચર્ચામાં ગુરુદેવને એમણે વાત કરી કે આ રીતે અમને થોડા વખત પહેલાં અમારું ત્યાં ગોડાઉન સળગી ગયું અને નુકસાન સારું એવું થયું, પણ અમે આમ સમાધાન કર્યું. તો અમે સમાધાન કર્યું તે યથાર્થ છે કે કેમ? તો ગુરુદેવે ના પાડી કે નહીં, એ સમાધાન યથાર્થ નથી. કેમ? કે અમારું ગોડાઉન સળગી ગયું, પછી જે થવાનું હતું તો થયું, તો તમારા કંટ્રોલ બહાર પરિસ્થિતિ હતી એટલે તમે ખોટું સમાધાન કર્યું. તમે મુમુક્ષુ પોતાપણું છોડીને પુરુષાર્થ કરે અથવા પોતાપણું છોડવા માટે પુરુષાર્થ કરે તો એનું સમાધાન બરાબર છે, પણ પોતાપણું રાખીને સમાધાન કરી લઈએ તો એ સમાધાન સાચું સમાધાન નથી, એને ખોટું અવલંબન સિદ્ધાંતનું લીધું. એ જ્ઞાની થઈ ગયો એટલે મુમુક્ષુ પોતાપણું છોડવાનો પ્રયાસ કરે એટલે પોતાપણું પાતળું પડે, મંદ પડે, એ મુમુક્ષુની ભૂમિકાનો યથાર્થ પ્રકાર છે. અને પાતળું પડે તો તૂટે ને જ્ઞાની થાય. જો મુમુક્ષુની ભૂમિકામાં પુરુષાર્થથી પાતળું પાતળા પોતાપણું પાતળું ન કરે, એકત્વ બુદ્ધિ મંદ ન થાય તો તૂટવાનો અવસર પણ નથી. એટલે મુમુક્ષુની ભૂમિકા છે એ પ્રયત્ન દશા છે, અને જ્ઞાની છે એ પ્રયત્નનું ફળ થયું. એને મુમુક્ષુ દશામાં જે પ્રયત્ન કર્યો તેનું ફળ આવ્યું તે જ્ઞાન દશા. પ્રયત્ન દશા હોવી એ સંભવિત છે અને તે યોગ્ય છે. અને એની અંદર મિથ્યાત્વ પાતળું પડે છે, દર્શનમાં પાતળો પડે છે, એકત્વ બુદ્ધિ, સુખ બુદ્ધિ, આધાર બુદ્ધિ, કરતા બુદ્ધિ, આ બધું પાતળું પડી જાય છે, પછી તૂટે છે. એ રીતે પુરુષાર્થ યોગ્ય છે અને એ પુરુષાર્થ હોવો જોઈએ. ના, એમાં શું છે કે સમજાવવાનો વિકલ્પ ક્યારે આવે? કોઈ સમજવા માંગતો હોય ત્યારે. પણ જે ઇરાદાપૂર્વક ઇન્ટેન્શનલી બેડ ઇન્ટેન્શનથી પણ વિરોધ કરતા હોય છે, લોકો જાણી બુજીને ખોટું કરતા હોય છે, એને એ તો સમજવા માંગતા નથી ને, એને સમજાવો તો એ તો તમારો વખતને શક્તિ બે બગડે, સમયને શક્તિ બે બગડે, એને સમજાવવાનો કોઈ અર્થ નથી. સામાન્ય રીતે સમજાવવાનો નિયમ જ એવો છે કે સમજવાનો જિજ્ઞાસુ હોય એને સમજાવો. તૃષાતુરને પાણી પાયાની મહેનત કરવી, અને તૃષાતુર ન હોય તો એને તૃષા જગાડવાની પૂરતી મહેનત કરવી. પાણી ન પાવું જલ્દી, એને તરસ લાગવી જોઈએ, કેટલી વાત એને કરવી, એ પ્રકારની વાત કરવામાં વાંધો નહીં. એમ છે, એટલે જે વિરોધમાં આવે છે એમાં કોઈ નિર્દોષ હોય છે તો એને સમજાવી દે અથવા એને કોઈ સમજે એવી વાત મૂકી દે, પણ ખબર પડી જાય કે આ તો ઈરાદાપૂર્વક જ કરે છે અને આ કંઈ સમજવા માગશે જ નહીં, માગતા જ નથી, તો એમની જ્ઞાનીની વાણી છે એ સંકોચ પામે છે, ત્યાં સંક્ષિપ્ત પામી જાય, મૌન પણ ઉધારણ કરી દે. બોલવાનો વિકલ્પ આવે તો એ વિકલ્પ છૂટી જાય, ઉલટાનો પ્રવૃત્તિ ન થાય એમ બને છે.
ભગવાન નો જય હો.